તારીખ 25/3/1988 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 345 અને 346 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 263
વર્તમાન જે પ્રાપ્ત શાસ્ત્રો છે એમાં બે પ્રકારનો વિષય સમાવિષ્ટ કર્યો છે. એક વિષય એવો પ્રસિદ્ધ થયો છે કે જે કેવળ ગમે છે, જે સર્વસ્થને સીધે સીધું જ્ઞાનમાં આવી શકે એવો વિષય નથી. તે માત્ર જાણવાનો વિષય છે, એ સિવાય એનું ખાસ પ્રયોજન નથી. મુખ્ય પ્રયોજન બીજો વિષય જીવના હિત અહિતના સંબંધનો છે, અને હિત અહિત છે એ પ્રયોજનભૂત વિષય છે. જે કેવળ જ્ઞાન ગોચર વિષય છે એમાં કર્ણાનુભવનો વિષય લગભગ આવી જાય છે. અસંખ્ય પ્રકારના જે કર્મની પ્રકૃતિઓ છે એના ભેદ પ્રભેદો છે, એનો ઉદય સત્તા ઉપકર્ષણ ઉપકર્ષણ સંક્રમણ વગેરે પ્રકારો છે, એ બધા જાણવાનો વિષય છે. ખાસ જીવનું પ્રયોજન નથી એમાં. વળી સિદ્ધું કોઈ પણ સંસારી જીવનું જ્ઞાન એ કર્મને જોઈ શકતું નથી, કેમ કે તે એટલા સૂક્ષ્મ પર્યાયે પરિણમેલા પુદ્ગળો છે કર્મ પ્રકૃતિના, કે છર્મસ્થ અને ઇન્દ્રિય જ્ઞાનના વિષયમાં એ પકડાતા નથી. પણ જીવનો જે બીજો વિષય છે, જે ઉપદેશનો વિષય છે, એ પણ એ પ્રયોજનભૂત છે. અને એમાં જીવનો બુદ્ધિગોચર વિષય છે, બુદ્ધિથી સમજી શકાય એવો વિષય છે, કે કયા પરિણામથી મારું હિત થાય, કેવા ભાવ કરવાથી મને નુકસાન થાય, આત્માને અશાંતિ થાય, દુઃખ થાય, કેવા પરિણામથી આત્માને સુખ શાંતિ થાય, એ પ્રયોજનભૂત વિષય છે. બધા જ્ઞાનીઓનો પ્રયોજનભૂત વિષયમાં સદા એક જ મત હોય છે. પછી 1000 વર્ષ પહેલાના એ જ્ઞાની હોય, 2000 વર્ષ પહેલાના હોય, અનંતકાળ પહેલાના હોય, 100 વર્ષ પહેલા થયા હોય કે અત્યારે, એક કરતા વધારે અનેક જ્ઞાનીઓ વિદ્યમાન હોય તો પણ બધાના એક જ સતત મત હોય છે. પ્રયોજનભૂત વિષયમાં બે મત નથી હોતા. અપ્રયોજનભૂત વિષયમાં ક્યાંક ક્યાંક બે મત જોવામાં આવે છે. જેમ કે કર્મના જે વર્ણન આવે છે શાસ્ત્રની અંદર, એમાં આચાર્યોના પણ ક્યાંક ક્યાંક જુદા જુદા મત જોવામાં આવે છે. અને એનું શું કારણ છે કે એ વિષય કેવો જ્ઞાન અનુસાર પરંપરાથી ચાલ્યો આવે છે, એમાં કોઈની ધારણામાં ફેર પડ્યો હોય એવું બનવાનો સંભવ છે. પણ એની સાથે જીવને લાભ નુકસાનનો સંભવ નથી. પ્રયોજનભૂત વિષયમાં સદાય બધા જ્ઞાનીઓનો એક જ મત હોય છે, કારણ કે આત્મદ્રવ્યનો સ્વભાવ બધા જીવોનો એક સરખો છે. આત્મદ્રવ્યનો સ્વભાવ તો બધા જીવોનો એક સરખો છે, અને એના એવા આત્મદ્રવ્યના અવલંબનથી અનુભવ થયેલો ઉત્પન્ન થયેલું જે જ્ઞાન છે એનો પણ હંમેશા એક જ પ્રકાર હોય છે, એની કાર્ય પદ્ધતિનો પણ હંમેશા એક જ પ્રકાર હોય છે. તેથી મોક્ષ માર્ગ અને જે મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવાની વિધિ ત્રણે કાળે એક જ છે. પરમાર્થના માર્ગમાં કોઈ ફેરફાર નથી. યુગ હોય ત્રણ કાળમાં પરમાર્થમાં પણ હોય છે. તેથી ત્રિકાળવર્તી સર્વજ્ઞાનીઓનો મત અથવા અભિપ્રાય સદા એક જ છે. એમ કહેવામાં આવે છે કે ત્રણેય કાળના જ્ઞાનીઓનો એક જ મત છે. અજ્ઞાનીઓનો બધાનો જુદો જુદો મત છે. કોઈ એમ કે છે કે આવી રીતે આત્માનો હિત થાય, કોઈ એમ કે આવી રીતે કલ્યાણ થાય. મોક્ષ માર્ગમાં બે મત હોઈ શકે નહીં. હવે જે સિદ્ધાંતો છે, જે વસ્તુના સ્વરૂપને દર્શાવનારા સિદ્ધાંતો છે, તે પણ સર્વકાળે એક સરખા હોય છે. એમાં કોઈ ફેરફાર અથવા કાળને લઈને પરિવર્તન થતું નથી. જેમ કે જુવારનો દાણો વાવે તો સર્વકાળે એમાંથી જુવાર જ પેદા થાય, અને ચોખાના દાણો વાવે તો સર્વકાળે એમાંથી ચોખાની જ ઉત્પત્તિ થાય. એમાં કાળ અનુસાર કોઈ ફેરફાર ઉત્પન્ન થઈ જાય, ફેરફાર બને એવું બનતું નથી. હા, કાળ અનુસાર ફેરફાર કેટલો થાય કે સુકાળની અંદર, સારા કાળની અંદર એક દાણો વાવે અને એમાંથી લાખો દાણાની ઉત્પત્તિ થાય, તો દુકાળની અંદર, દુષ્મ કાળની અંદર એક દાણો વાવે તો એની અંદર 150 દાણાની ઉત્પત્તિ થાય.
બરાબર,
એટલો ફેર પડે. પણ જુવારના બદલે ચોખાની ઉત્પત્તિ થાય, ઘઉંના બદલે બાજરાની ઉત્પત્તિ થાય, એવું ક્યાંય બને નહીં. એમ સિદ્ધાંત છે, વસ્તુના સ્વરૂપને જે દર્શાવનારા સિદ્ધાંતો છે તે સર્વકાળે અપરિવર્તનશીલ છે. એમાં પરિવર્તન આવતું નથી. અને સર્વજ્ઞાનીઓની, ત્રણેય કાળના જ્ઞાનીઓની સનાતન ભાવના એવી રહી કે સર્વજીવો સંસારમાં ક્લેશથી સર્વથા મુક્ત થાય. આ બધા જ જ્ઞાનીઓનો એક સનાતન સંપ્રદાય છે. સુમતજી એને સનાતન સંપ્રદાય કહ્યો છે કે સર્વજ્ઞાનીઓને એવો જ અભિપ્રાય બીજા જીવો પ્રત્યે વર્તે છે કે બધા સંસારી જીવો સંસારના ક્લેશથી સર્વથા મુક્ત થઈ જાય અને અનંતકાળ પોતાના આવ્યા બાદ સમાધિ સુખને પ્રાપ્ત થાય એને ભોગવે. આવી બધા જ્ઞાનીઓની ભાવના બીજા જીવો પ્રત્યે હંમેશા રહી છે. સર્વજ્ઞાની તીર્થંકરદ્રવતી એટલે વિશેષ કરીને એમને એ ભાવના જોરથી આવે છે. બીજા જીવો કરતા તીર્થંકરદ્રવીને એ ભાવ જરા વધારે જોર કરે છે, કેમ કે એ પ્રકૃતિ સાથે એમને સંબંધ છે. પણ સર્વજ્ઞાનીઓની આ ભાવના હોય છે કે જગતના બધા જ જીવો આત્મિક સુખને પામો, સંસાર ક્લેશનો નાશ પામો અને બધાને પરિપૂર્ણ પરમાનંદની પ્રાપ્તિ હોય. આવી પરમ નિસ્પૃહ, કોઈ પણ અપેક્ષા વિના, સ્પૃહા વિના બીજા જીવો પ્રત્યેની જે કારુણ્ય વૃત્તિ છે, કરુણાની વૃત્તિ છે, દયાની વૃત્તિ છે, એ વૃત્તિથી, એ વૃત્તિપૂર્વક બધા જ્ઞાનીઓએ પોતાના વર્તમાન ઉદય અનુસાર અને વર્તમાન પ્રવર્તા દેશકાળ અનુસાર પોતાની નજીકમાં આવેલા જીવોને, એમના સમાગમમાં આવેલા જીવોને, જે તે જીવોની યોગ્યતાને ખ્યાલમાં રાખીને, કેમ કે ઉદ્દેશનો વિષય એટલો બધો મોડો છે, સિદ્ધાંતના મર્મને સમજાવ્યો છે, સિદ્ધાંતના મર્મને પ્રદર્શિત કર્યો છે અને એ વિષયને સ્પષ્ટ કરવા માટે બને એટલું સરળ શૈલીમાં, સરળ ભાષામાં, સરળતાથી એનું વિવેચન કર્યું છે. એને શાસ્ત્ર કહેવામાં આવે છે. શાસ્ત્રની અંદર કથનની જે વિભિન્નતા જોવામાં આવે છે એનું કારણ અહીંયા સ્પષ્ટ કર્યું છે આ વાતમાં, કે દેશકાળ અનુસાર, યોગ્યતા અનુસાર ભિન્ન ભિન્ન પ્રકારના જીવો સમાગમમાં આવે છે. ભિન્ન ભિન્ન યોગ્યતાવાળા અને એને જે કહેવા યોગ્ય હોય છે, જે પદ્ધતિથી કહેવા યોગ્ય હોય છે તે પદ્ધતિથી તે મુદ્દો એને વિશેષપણે કહે છે. જેમ કે કોઈ એવો કાળ ચાલતો હોય કે જૈન સંપ્રદાયના જીવો ક્રિયાકાંડમાં લાગી ગયા હોય તો એને ક્રિયાકાંડથી થતો અંધશ્રદ્ધાથી જે ક્રિયાકાંડથી થતો અવગુણ એ પ્રસિદ્ધ કરીને એને જ્ઞાન માર્ગમાં લગાડે. કોઈ એવો કાળ ઉત્પન્ન થઈ જાય કે જ્ઞાન માર્ગની અંદર કેટલાક જીવો સ્વચ્છંદ પ્રવૃત્તિમાં આવી જાય તો એની ક્રિયાને ભક્તિમાં લગાડે. કેમ કે જ્ઞાનનો વિષય એવો છે કે એક બાજુથી એમ કે આત્માને શુદ્ધ આચરણ પાળવા માટે શુદ્ધ આચરણમાં આવવા માટે એને બહારના નિમિત્તોનો પણ વિવેક કરવો જોઈએ. એને કુસુમ ના કરવું, એક નિમિત્ત તરીકે લઈએ. કુદેવ કુગુરુ કુશાસ્ત્ર પ્રત્યે એને ન જવું જોઈએ. અને એ શાસ્ત્રમાં એવો પણ ઉપદેશ આવે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. બે વાત સામે સામે આવે તો કોઈ એક વાતની મુખ્યતા લઈને કોઈ સ્વચ્છંદમાં આવી જાય કે નિમિત્ત તો કાંઈ કરી શકતું નથી, માટે આપણે ગમે તેવા નિમિત્તો હોય એનો કાંઈ વાંધો નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્ય ક્યાં કાંઈ કરી શકે, એમ કોઈ સ્વચ્છંદમાં આવી જાય તો એને નિમિત્ત પ્રધાનતાથી પણ ઉપદેશ આપે. દેશકાળ જોઈને, દેશકાળનો અર્થ કે વર્તમાન જીવનની યોગ્યતા જોઈને ઉપદેશની અંદર પ્રધાનતાનો વિષય જાણે કોઈ જુદો જુદો હોય એમ જોવામાં આવે. જે તે કાળે લખાયેલા શાસ્ત્રોમાં અથવા જ્ઞાનીની વાણીમાં, જેમ કે વર્તમાનમાં ક્રિયાકાંડ ઉપર વિશેષ જીવો ચડી ગયેલા હતા તો ગુરુદેવે જ્ઞાનનો વિષય સ્વાધ્યાયનો વિષય મુખ્ય કર્યો. એ રીતે દ્રષ્ટાંત લીધો છે કે જેમ કોઈ એક ફાર્મસી હોય છે, અનેક દવાઓને બનાવે છે અને એ બધી દવાઓ સારી હોય છે, અસરકારક હોય છે, તો પણ બધા રોગની એક દવા હોતી નથી, એક દવા બધા રોગને લાગુ પડતી નથી કે બધી દવાઓ એક રોગને લાગુ પડતી નથી. બરાબર છે. પણ જેને જે રોગ થાય અને જેને જે દવા લેવા જેવી હોય તે જ દવા એને લેવી જોઈએ. એમ સંસારની અંદર પરિભ્રમણ કરતા જીવને, સંસારી પ્રાણીને અનેક પ્રકારના દોષ છે. એ દોષને ટાળવા માટે એને જે પ્રકારનો ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય હોય તો એને એ પ્રકારનો ઉપદેશ ગ્રહણ કરવો જોઈએ. સર્વ પ્રકારનો ઉપદેશ શાસ્ત્રની અંદર આવેલો છે. પૂજ્ય કયો ગ્રહણ કરવો એ વાત પોતાને નક્કી કરવાની હોય છે. પોતે કેટલો ગુણ કેવો ઉપદેશ ગ્રહણ કરવો એ પોતાને નક્કી કરવાનો હોય છે. એ કાર્યની જવાબદારી હંમેશા ઉપદેશ ગ્રહણ કરનારની રહે છે. એ પ્રકારે સર્વ સંસારી જીવનનો ભવરોગ સામાન્ય છે, પણ એના ભવરોગના પેટા પ્રકાર દોષના જે પ્રકાર છે, જે દોષને લઈને એને ભવભ્રમણ થાય છે એના પ્રકાર અસંખ્ય છે, અથવા વિપરીતતાના અટકવાના સ્થાન અસંખ્ય છે, અને એ અસંખ્ય પ્રકારના રોગોથી મુક્તિ થવા માટે આગમમાં પણ અનેક પ્રકારનો ઉપદેશ છે એ ઉપલબ્ધ છે. તો પણ એ બધા કથન અને બધા ઉપદેશ ગમે તે શૈલીમાં હોય પણ એ બધાનું લક્ષણ એ તાત્પર્ય ગમે તે શબ્દોમાં રહ્યા હોય, ગમે તે શૈલીમાં રહ્યા હોય, તો તે બધાનું તાત્પર્ય અથવા લક્ષ એકમાત્ર હેતુ જીવને વિતરાગતા પ્રગટ કરાવવી તે છે. આ બધાનો સરવાળો છે, તમામ કથનોનો સરવાળો છે. એટલે એ હેતુને લક્ષમાં રાખીને, ઉપદેશના એ હેતુને લક્ષમાં રાખીને,
બરોબર,
તાત્પર્યને લક્ષમાં રાખીને શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ એમ અહીંયા કેમ છે. અને ક્યાંય પણ અહિત થાય એ રીતે છળ પકડવો ન જોઈએ કે સ્વચ્છંદ ન થઈ જાય, અટકી ન જવાય, એ વાત લક્ષમાં રાખવી જોઈએ. જોકે બધા જ્ઞાનીઓનું પ્રત્યેક વચન અનંતમયોને સંભળી લઈને આગળના અનંત રહસ્યને ગર્ભમાં રાખીને, ગર્ભિતપણે રાખીને ઉત્પન્ન થાય છે. અહીંયા જે વાત લીધી તેમાંથી આ વાત ચાલી છે આપણે, કે વચનામૃતના 345 મૂળમાં એવી વાત ચાલી છે કે વિસ્તાર કરવામાં આવે તો અનંત રહસ્ય નીકળે. મોક્ષ માર્ગ સંક્ષેપમાં એટલો છે કે અંતરંગના પોતાનું જે મૂળ જ્ઞાયક શુદ્ધ સ્વરૂપ છે, શુદ્ધાત્મ સ્વરૂપ છે, એને અંતર્મુખ થઈને સાધવું તે મોક્ષ માર્ગ છે. આટલો જ સંક્ષેપ છે મોક્ષ માર્ગનો. તો પણ તેનો વિસ્તાર કરવામાં આવે તો અનંત રહસ્ય નીકળે એમાંથી. જ્ઞાનીના એક વચનમાં એના ગર્ભમાં અનંત રહસ્ય રહેલું છે, અનંત નયોની સંધિમાં રહેલી છે. જ્ઞાનીના એક વચનમાં અરે એક શબ્દમાં અનંત આગમ રહેલા છે. અનંત આગમ રહેલા છે એમ કહો કે અનંત નહીં રહેલા છે એમ કહો, એ બધું એમાં આવી જાય છે. જ્ઞાનીઓના જ્ઞાનમાં 12 અંગનો સાર સ્પષ્ટ હોય છે. 12 અંગનો સાર જે સ્વાનુભૂતિ છે એ સ્પષ્ટ હોય છે. અથવા જ્ઞાનીઓના વચન કાળે તેમની અનુભૂતિની જે પરિણતિ છે એ પ્રગટ વર્તતી હોય છે, એટલે એ વિષયમાં એમને ક્યાંય ગોથું ખાવાનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. પ્રવર્તમાન પરિણતિ, એ પરિણતિને લીધે પોતે એ વિષયની અંદર સ્પષ્ટ જ છે કે માર્ગની પ્રાપ્તિની આ જ વિધિ છે, આ જ પ્રકાર છે, બાકી બધો માર્ગ છે. પરંતુ વચનરૂપ પ્રવૃત્તિમાં ક્રમ પડે છે. આખો વિષય શ્રવણ વિષય એક સાથે વચન ગોચર થઈ શકતો નથી, વચન ગોચર થવો સંભવિત પણ નથી, શક્ય પણ નથી. એટલે એમાં ક્રમે 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 વાત છેડવામાં આવે છે, કહેવામાં આવે છે. અને કોઈ જગ્યાએ કહેવા ધરેલના કહેવા ધરેલ વિષયની મુખ્યતા કરવામાં આવે છે, તો અન્ય વિષયની ગૌણતા કરવામાં આવે છે. એ પ્રકારે પ્રત્યેક જ્ઞાનીની કથન શૈલી અને નિરૂપણની પદ્ધતિમાં પોતાની વિશિષ્ટતા હોવાથી અમુક પ્રકારની ભિન્નતા દેખાઈ આવે છે, નજરમાં આવે છે. એટલે ઘણા એમ કહે છે કે શ્રીમદ રાજચંદ્રજી બીજી વાત કરે છે, ગુરુદેવ શ્રી બીજી વાત કરે છે, બેની વાતમાં ફેર લાગે છે એમ મને લાગે છે. એ વાતમાં કાંઈ માલ
નથી.
ત્રણેય કાળના જ્ઞાનીઓનો એક જ મત હોય છે, કોઈ જ્ઞાનીઓનો જુદો જુદો મત હોતો નથી, અને એ સાબિત થઈ શકે એવું છે. અને જ્ઞાનીઓની ગમે તેવી કથન શૈલી હોય અને પ્રતિપાદન વિષયની મુખ્યતામાં ગમે તે વિષયની મુખ્ય ક્રિયા હોય, અન્ય વિષયને ગૌણ ક્રિયા હોય, અને ગમે તે શબ્દોના એ વચન વ્યવહાર થયો હોય, તો પણ એ બધાનો ઉદ્દેશ મૂળ સિદ્ધાંતને સ્થાપિત કરવાનો છે. એમનો ઉદ્દેશ સિદ્ધાંતને બદલવાનો, સિદ્ધાંતમાં ફેરફાર કરવાનો ઉદ્દેશ ક્યાંય હોતો
નથી.
વર્તમાન આગમનમાં જે વિવિધતા દ્રષ્ટિગોચર થાય છે, અથવા જ્ઞાનીઓની જ્ઞાનીઓના કથનોમાં જે વિવિધતા દેખાય છે, તે માત્ર કથન શૈલીનો ફેર છે. પણ જીવને કલ્યાણ કરવાનો હેતુ છે એ એક સરખો છે, વિતરાગતાની પુષ્ટિ અને પ્રાપ્તિ કરવાનો હેતુ એક જ છે, વિતરાગતાને પ્રગટ કરવાની અંદર ઉદ્દેશની અંદર ક્યાંય ફેરફાર નથી. એ વાત તો બધે એક સરખી છે. પૂર્વગ્રહથી અથવા પોતાના દ્રષ્ટિરાગથી અથવા કોઈ વિશે પોતાને વધારે સૂક્ષ્મ જ્ઞાનની અંદર સમજાતો હોય એની મુખ્યતાથી પોતાના અભિપ્રાય અનુસાર પોતાના અભિપ્રાયને સમર્થન કરવા માટે, પોતાના અભિપ્રાયને દ્રઢ કરવા માટે કોઈ જ્ઞાનીના કોઈ એક વચનની ઓથ લઈને અથવા એવા કોઈ પોતાના અભિપ્રાયની સાથે મેળ ખાતા વચનને પકડીને એ સંબંધની ખેંચતાણ કરવી અને પોતાનું માન પોષવું, એ બધો પ્રકાર છે. એ વિપરીત અભિનિવેશમાં જાય છે. ફરીથી વિપરીત અભિનિવેશ કોને કહેવાય? એક તો એ વિચારવાનો વિષય છે આની અંદર કે આત્માર્થ સિવાય બીજા કોઈ પણ પ્રકારની માન્યતાપૂર્વક શાસ્ત્રનું અધ્યયન કરવામાં, પોતાનું કલ્યાણ માનવામાં આવે, કૃતાર્થતા માનવામાં આવે, ઠીકપણું માનવામાં આવે, સંતોષ પકડવામાં આવે તો તે શાસ્ત્રીય અભિનિવેશ છે. આ શ્રીમદ રાજચંદ્રજીએ એમના 661 નંબરના પત્રમાં એ વાત કરી છે કે શાસ્ત્ર તો એકલા આત્માર્થના લક્ષ્ય અધ્યયન કરાય અને એ સિવાયની કોઈ પણ માન્યતા રહી જાય સ્થૂળ પણે કે સૂક્ષ્મ પણે તો શાસ્ત્રીય અભિનિવેશ ઉત્પન્ન થયા વિના, તો એ શાસ્ત્રીય અભિનિવેશ ઉત્પન્ન થવામાં આત્માર્થનો અમલ તો કાંઈ ને કાંઈ પૂર્વગ્રહ હોય છે, કોઈને કોઈ પ્રકારની પોતાની ધારણા હોય એની મુખ્યતા હોય છે, પોતે જે અભિપ્રાય વ્યક્તિ કર્યો હોય કાં તો કોઈને કોઈ વ્યક્તિ અનુરાગથી દ્રષ્ટિરાગ ઉત્પન્ન થઈ જાય છે અથવા કોઈને કોઈ પોતાની દીક્ષોષમાં વિષય વધારે પકડાવવામાં એની મુખ્યતા કરીને જીવ નયના વિષયથી થોડોક આગળ થઈને નયા ભાષમાં ચાલ્યો જાય છે અને ગમે તે પછી કોઈને કોઈ વચનની મુખ્યતા કરીને, શાસ્ત્ર વચનની મુખ્યતા કરીને પોતાના અભિપ્રાયની મુખ્યતા કરવામાં લાગી જાય છે. હું કહું છું એમ શાસ્ત્ર કહે છે, હું કહું છું એમ શાસ્ત્ર કહે છે, એમ હું કહું છું, હું કહું છું, હું કહું છું એમ પોતાનું માન, હું સમજું છું ને હું કહું છું એમ પોતાનું માન વધી જવામાં શાસ્ત્ર અભિનિવેશ ઉત્પન્ન થાય છે. અને એ શાસ્ત્ર વચનની જે મુખ્યતા કરે એમાં પોતે જ્ઞાનીના વચનની વિરાધના થાય છે અને એ વિરાધના છે એ ભયંકર અપરાધ છે. પ્રવર્તે શાસ્ત્ર વાંચનની હોય અને જીવ ભયંકર અપરાધ કરતો હોય. શાસ્ત્ર વાંચન કરનાર જીવને કેટલી બધી બુદ્ધિમાં મધ્યસ્થતા આવવી જોઈએ એ એક ગંભીર વિષય છે, આંદો વિષય છે અને પ્રયોજનની દ્રષ્ટિએ ખૂબ ઊંડેથી વિચારણીય વિચારવા યોગ્ય વિષય છે. તેથી શાસ્ત્ર સ્વાધ્યાયમાં અત્યંત સાવધાની હોવી જોઈએ. એટલા માટે આ વાત કહેવા માટે આટલી આગળ લાંબી લાંબી વાત કરી છે. જે કહેવું છે અહીંયા કહેવું છે કે જ્યારે આપણે હંમેશા શાસ્ત્ર સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં લાગીએ છીએ અથવા પ્રવર્તીએ છીએ ત્યારે એ વિષય કેટલો ગંભીર છે અને એમાં અપરાધ થવાની અથવા ભયંકર અપરાધ થવાની ક્યાં સંભાવના રહી છે એની સામે લાલ બત્તી મૂકી છે. સામાન્ય રીતે જગતની અંદર પોતે જે કાંઈ પ્રવૃત્તિ કરતા હોય એનાથી બીજી જાતની ધાર્મિક પ્રવૃત્તિ કરવાવાળાને ટીકા કરે છે, ટિપ્પણી કરે છે લોકો. એમાં આત્માનું કલ્યાણ નથી, એમાં પોતાનું કલ્યાણ નથી. પણ પોતે જે પ્રવૃત્તિ ધર્મના ક્ષેત્રમાં કરતો હોય એ પ્રવૃત્તિની અંદર ગુણદોષના સ્થાનો શું શું છે, કેવા કેવા પ્રકારે છે, એ વાત પહેલા સમજવી જોઈએ. અને એ પોતાના આત્માને કલ્યાણનું કારણ છે. તેથી આ વિષયમાં સાવધાની રાખવાની છે કે કોઈ પણ જ્ઞાનીના કે શાસ્ત્રના એક વચનને એવી રીતે મુખ્ય ન કરવું જોઈએ કે જેથી એને પોતાનું નુકસાન થઈ જાય. એ વચનની આડમાં એ ખેંચી વાતને એવી રીતે ખેંચી લઈએ કે જેથી એકાંત ઉત્પન્ન થઈ જાય અને પોતાને નુકસાનનું કારણ થાય. કારણ કે જગતમાં આથી મોટો કોઈ દોષ નથી. જે શાસ્ત્ર તરવાનું નિમિત્ત છે એ શાસ્ત્ર એને મિથ્યાત્મનું દ્રઢ થવાનું નિમિત્ત થઈ જશે, બંધન વધારે દ્રઢ થવાનું નિમિત્ત થઈ જશે. આથી મોટો જગતમાં કોઈ દોષ નથી. અને એ પ્રકારથી દર્શનમોહ પણ તીવ્ર થાય છે. મિથ્યાત્મ દ્રઢ થાય છે એટલે દર્શનમોહ તીવ્ર થાય છે. એટલે એ વિષયની અંદર વિશેષ સાવધાની અને જાગૃતિ અને વિવેક રાખવો એ આત્મહિત માટે જરૂરી વસ્તુ છે. તેથી કોઈ પણ જીવવચન, જીવવચન રૂપ જ્ઞાનીનું વચન, જીવવચન કહો કે જીવવચન રૂપ જ્ઞાનીનું વચન કહો, આગળનું વચન કહો, તેના અર્થઘટન, તેનું અર્થઘટન કરવા માટે શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ વગેરે બધા દ્રષ્ટિકોણના કથનથી તેની મર્યાદા, તેના ધારેલો વિવિક્ષિત વિષય, કથનની પદ્ધતિ, ચાલતું પ્રકરણ, એ બધી વાતોને સર્વાંગપણે લક્ષમાં રાખીને, સમજણમાં રાખીને એનું તાત્પર્ય શું, એકમાત્ર વિતરાગતાની પ્રાપ્તિરૂપ જે પ્રયોજન છે એ જ સિદ્ધ કરવું છે, એ વાત ઉપર આવવું જોઈએ. અને એ રીતે આવતા જ પ્રયોજનની સિદ્ધિ છે અથવા આત્માનું હિત થાય છે. એ પ્રકારે કર્તવ્ય છે શાસ્ત્રનું અધ્યયન. બીજા પ્રકારે શાસ્ત્રનું અધ્યયન કર્તવ્ય બધા વિજ્ઞાનીઓના બધા વચનમાં વિરોધ હોય છે, અવિષમપણું હોય છે, પરસ્પર સંધિ અને ભેદ હોય છે. અને એ બધા જ્ઞાનીઓના કથનોનો સમન્વય કરવો, કોનો જ્ઞાનીને અજ્ઞાનીના વચનના કથનોનો સમન્વય કરવો નહીં, પણ સર્વ જ્ઞાનીઓના વચનોનો સમન્વય કરવો તે શાસ્ત્ર અભ્યાસી જીવનું આવશ્યક કર્તવ્ય છે. અને એ શાસ્ત્ર અધ્યયનની સાચી પદ્ધતિ છે, સમ્યક પદ્ધતિ છે. સમજાવવા માટે કે કોઈ જગ્યાએ આગમની અંદર આચાર્ય ભગવાને પરબ્રહ્માઓ દુગઈ એમ કહ્યું છે. પરબ્રહ્માઓ દુગઈ એટલે જો જીવ પોતાના પરિણામથી પરદ્રવ્યની પ્રત્યે ગતિમાન પરિણામ કરે તો પરદ્રવ્ય તરફ થતા ગતિમાન ભાવો એ પરિભ્રમણનો, દુર્ગતિનું, સંસારની ચાર ગતિમાંથી કોઈ ને કોઈ ગતિનું કારણ થાય છે. એ સ્વદ્રવ્ય પ્રત્યે ગતિમાન એટલે પુરુષાર્થયુક્ત થયેલા ભાવો છે, તે સુગતિ એટલે પંચમ ગતિનું કારણ થાય છે. તો એવી પરમાર્થની વાત કરવા માટે આગમની અંદર પરદ્રવ્યો દુગઈ એમ કહ્યું હોય. તો એ પરદ્રવ્યની અંદર વિતરાગ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્મા છે, સિદ્ધ પરમાત્મા છે, પંચ પરમેશ્વર છે, બધા આવી જાય છે દેવગુરુને શાસ્ત્ર. તો એ કોઈ પણ પરદ્રવ્ય હોય તો તેમના પ્રત્યેના પરિણામથી પ્રશસ્ત રાગ સિવાય કાંઈ થતું નથી. અને પ્રશસ્ત રાગ છે તે જીવને નવા બંધનનું કારણ છે. ભલે પુણ્ય બંધનનું કારણ હોય તો પણ એ બંધનનું કારણ છે, મોક્ષનું કારણ નથી. જે બંધનું કારણ હોય તે મોક્ષનું કારણ ન હોય, મોક્ષનું કારણ હોય તે બંધનું કારણ ન હોય, કેમ કે બંને પરસ્પર વિરુદ્ધ છે. તો કોઈ જગ્યાએ શાસ્ત્રમાં એમ આવે કે પરમાત્મા તમે જ અમારું શરણ છો, તમે જ અમારું હે ગુરુ, તમે જ અમારું સર્વસ્વ છો, તમે જ અમારા તારણહાર છો, એવી પણ વાત આવે. તો બે વાત પરસ્પર વિરુદ્ધ લાગે. શું કોઈ જગ્યાએ રાગાદી પરિણામને જીવના પરિણામ કયા છે, તો કોઈ જગ્યાએ સ્વભાવના અપેક્ષાએ એને પુદગળના પરિણામ કયા છે. રાગના જીવનો રાગ હોવા છતાં એને પુદગળના પરિણામ પણ કયા છે. કોઈ જગ્યાએ પુણ્યભાવને વિષકુંભ કયો છે સમયસારની અંદર, સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં પુણ્યભાવ પ્રતિક્રમણના ક્રિયાની વાત લઈને લીધું છે, તો વિષ્કુંભ કયો છે. તો કોઈ જગ્યાએ પુણ્યને ધર્મ પણ કયો છે, ધર્મ શબ્દ થી કેવળી પર્યંતના જીવો સંસારી છે એમ કહ્યું છે. અરિહંત ને પણ સંસારી કયા છે. આગળમાં તો બે વાત આવે છે એ વગેરે વચનોમાં પરસ્પર વિરોધ જેવું દેખાય છે, પરંતુ તત્વથી ક્યાંય વિરોધ નથી. અથવા જે તે કથનને ત્યાં કહેવા ધારેલી મર્યાદા અપેક્ષાથી જોવામાં આવે તો ક્યાંય વિરોધ નથી. તો પણ જેને વિરોધ લાગે છે, અથવા કોઈ એક વાતની મુખ્યતામાં દૂસરી બીજી વાતને એ ખોટી ઠરાવે છે, અહીંયા ખોટી વાત કરી છે, આ જ વાત સાચી છે, બાકી બધી વાત ખોટી છે, તો એવી પ્રવૃત્તિ એ એના બુદ્ધિદોષને પ્રદર્શિત કરવા વાળી વાત છે. એમાં આગમને નુકસાન નથી, પણ તે પ્રકારની બુદ્ધિ ચાલે છે એને નુકસાન છે. તેથી આ સંબંધમાં બરાબર જાગૃતિ રાખીને સર્વ જીવવચનોને પ્રતિ ભક્તિ રાખીને, બહુમાન રાખીને, બધા જ વચનો પ્રત્યે ભક્તિ રાખીને, બહુમાન રાખીને, એટલે ક્યાંય સ્વચ્છંદ ન થાય. સર્વત્ર યથાર્થપણું શું છે અને એમાંથી વિતરાગતા કેવી રીતે ગ્રહણ થાય છે તે પ્રકારે શાસ્ત્રનું અધ્યયન કરવું ઉચિત છે. આખી વાત શાસ્ત્ર અધ્યયન પદ્ધતિમાં આવે
છે.
છેલ્લા ત્રણ પેજ છે, 3.5 પેજમાં આ વિષયને છોડીને નાખી છે, એટલે જુદી જ વાત લખી છે.
ચૌદ
પૂર્વ ધર્મ જાય, 11 અને 9 પૂર્વ ધર્મ આવી જાય, 12 અંગનું સ્પષ્ટીકરણ કરીએ કે 12 અંગ એમાં 11 અંગ વત્તા 12મા અંગમાં 14 પૂર્વ છે. 11 અંગ વત્તા 14 પૂર્વ એટલે 12 અંગ. 12 અંગ એટલે દ્રવશ્રુત આખું આવી ગયું, દ્રવશ્રુતમાં કાંઈ બાકી ન રહ્યું. જે ગણધર ભગવાન દિવ્ય ધ્વનિ સાંભળીને, ભગવાનની તીર્થંકર પરમાત્માની દિવ્ય ધ્વનિ સાંભળીને જે દ્રવશ્રુતની રચના કરે છે 12 અંગની અંતર્ભૂતમાં, એમાં 11 અંગને 14 પૂર્વ કહો કે 12 અંગ કહો, બે એક વાત છે. હવે એની અંદર 11 અંગને 9 પૂર્વની મર્યાદા અભવ્ય પર્યંતના જીવને હોય છે. મિથ્યા દ્રષ્ટિ તમામ કોઈ પણ જીવ અથવા અભવ્ય જીવ પણ 11 અંગને 9 પૂર્વ સુધી શાસ્ત્રનું જ્ઞાન કરી શકે અને છતાં નિગુણમાં જાય. પણ એ નવમથી આગળ વધે તો નિયમથી સમ્યક દ્રષ્ટિ હોય, અને સમ્યક દ્રષ્ટિ હોય એને પછી મજૂરમાં જવાનો પ્રશ્ન રહેતો એનો મોક્ષ થઈ જાય છે એમ લેવું. એટલે 14 પૂર્વ તારીખ નિગોજમાં ન જાય, 11 અને 9 પૂર્વ તારીખ સુધી નિગોજમાં જાય એમ. એટલે શ્રીમદજી એ વાત લીધી છે ને, જીવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો, એમ જે વાત લીધી છે એમાં નવમની વાત લીધી છે. શું નવ પૂર્વ ની વાત છે? હોય પૂર્વ ને ભણેલ પણ જો જીવ ને જાણ્યો નહીં. શું લખો? હોય 14 પૂર્વ 14 ભણેલ પણ, એમ નથી લખો, હોય પૂર્વ 9 ભણેલ પણ, 9 એટલે 9 8 પછી 9, હોય પૂર્વ 9 ભણેલ, 9 પૂર્વ સુધી ભણેલો હોય એટલે 11 અંગ વત્તા 9 પૂર્વ, 12મા અંગ નું 9 પૂર્વ, 11 અંગ પૂરા થયા પછી 12મા અંગ ના 9 પૂર્વ સુધી ભણેલો હોય, પણ એ પોતાના જીવના સ્વરૂપ ને જાણ્યો નથી જે શૂન્ય દર્શન માં જણાય છે, તો તે બધું અજ્ઞાન ભાખ્યો. હોય પૂર્વ 9 ભણેલો પણ જો જીવ ને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ મહી. આગમ પણ એમ કે છે કે આ બધું અજ્ઞાન છે, એને કઈ જ્ઞાન થયું નથી. પછી શું પછી? સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ મહી. પછી કઈક પદ છે ને, માત્ર મન નો આમળો એમ કરીને વાત લીધી છે. કલ્પના ના કોટી શાસ્ત્રો માત્ર મન નો આમળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્ય સાંભળો એમ લીધું છે. એ વિશે શાસ્ત્ર અધ્યયન કેટલી ગંભીરતાથી, કેટલી મધ્યસ્થતાથી, કેટલી જાગૃતિથી, અને એ જ માત્ર આત્મહિતના લક્ષ્યથી કરવા યોગ્ય છે એનું સ્પષ્ટીકરણ છે. અહીંયા ચાલતા વિષયમાં બહેન શ્રીના વચનામૃત 346 પાનું 117 સૂક્ષ્મ ધર્મ ચર્ચા કરનારાઓ જે સર્વાર સિદ્ધિના દેવો છે, ઘણો વિસ્તાર કરે છે. એ બધાનો સંક્ષેપ, તમામ વિસ્તારનો સંક્ષેપ, સારભૂત સંક્ષેપ, સંક્ષેપ એટલે બધો સાર જેમાં આવી જાય, બધાનો સરવાળો ટોટલ, જેમ 1000 રકમ લખી હોય પણ એ બધાનો સરવાળો કેટલો કે આટલો, એ સરવાળામાં બધી રકમનો સમાવેશ થઈ ગયો. સરવાળો કહેતા એમાં બધી રકમનો સમાવેશ થઈ ગયો તેમ. 33 સાગર ની ચર્ચા નો સરવાળો શું? કે શુભાશુભ ભાવ થી જુદો એક જ્ઞાયક ભાવ છે આત્મા, તેનો આશ્રય કરવો, આમાં બધાનો સરવાળો આવે છે. ચાલતા જે શુભાશુભ ભાવો છે અથવા ચાલતા વિભાવો છે, ચાલતા વિકારી પરિણામો છે, તેનાથી જુદો અવિકાર સ્વરૂપ જ્ઞાયક ભગવાન પ્રભુ આત્મા પોતે, તેનો આશ્રય કરો. અને એ આશ્રય કરીને તદ અનુસાર શુદ્ધ જ્ઞાયક પરિણતિ, ધર્મ પરિણતિ, વિતરાગ પરિણતિ ઉત્પન્ન કરવી, તે એક જ બધાનો સંક્ષેપ અને સાર છે. જો આ સાર ને આ સંક્ષેપ ન આવ્યો તો બધું જેટલું કાંઈ લાંબુ ચોડું જે કાંઈ પ્રવૃત્તિમાં વાંચ્યું સાંભળ્યું કર્યું હોય તો એને હજી એનું પ્રયોજન થયું નથી, પ્રયોજન સિદ્ધ થયું નથી. પ્રારંભ કર્યો તો એકડો કર્યો, એકડો મીંડું તો અનાજી મીંડું છે, એકડા ની શરૂઆત કરી એ સંક્ષિપ્તમાં એ વાત લઈ લીધી છે. 346 આ બાજુ જુઓ તો હિન્દુસ્તાનમાં પશ્ચિમ દિશામાં સોનગઢ છે, તો પૂર્વ દિશામાં બર્માની બોર્ડર ઉપર ઇમ્ફાલ થી લોકો આવેલા છે ને આપણે ભાવનગર ની પ્રતિષ્ઠામાં આવેલા. તો આ બાજુ દક્ષિણમાં મદ્રાસ ને એ બાજુથી નીચેથી લોકો આવેલા છે, તો ઉપર દેહરાદૂન ને સહારનપુર ને ત્યાંથી આવેલા છે. હિન્દુસ્તાનના ચારે બાજુના ખૂણાથી લોકો આવેલા છે, એટલે બધી જગ્યાએથી લોકો એક સૌરાષ્ટ્રના ખૂણામાં રહેલા ગામડામાં, મોટું શહેર નથી ગામડું છે, તો પણ લોકો આવ્યા છે ગુરુદેવને સાંભળવા, એને જાગૃત કર્યા છે. મોક્ષ માર્ગ આવો છે, આ પ્રકારનો છે એ વિષયમાં જાગૃત કર્યા છે, અથવા આત્મહિતના વિષયમાં જાગૃત કર્યા છે. ગત સેંકડો વર્ષોમાં, ગયેલા વ્યતીત થયેલા સેંકડો વર્ષોમાં જે ચોખવટ નહોતી થઈ, એટલી બધી ઘણી ચોખવટ, એટલી બધી એટલે ઘણી ચોખવટ મોક્ષ માર્ગની કરી છે, એટલી ઘણી મોક્ષ માર્ગની ચોખવટ કરી છે. અને ઉપલબ્ધ સાહિત્યની સાથે સરખામણી કરવાથી એની પ્રતીતિ ખાતરી થઈ શકે છે કે મોક્ષ માર્ગના વિષયમાં જે સ્પષ્ટીકરણ આવ્યું છે એ છેલ્લા સેંકડો વર્ષની અંદર આવેલું નથી. છેલ્લા સેંકડો વર્ષમાં અનેક ધર્માત્માઓ જરૂર થયા છે, મુનિઓ થયા છે, આચાર્યો થયા છે, તો પણ મોક્ષ માર્ગની અંદર જે સ્પષ્ટીકરણ છે એ ગુરુદેવના દ્વારા વિશેષ આવ્યું. એનું કારણ કે વિશેષ સ્પષ્ટતા કરવાની એમને આવશ્યકતા લાગી. એ જમાનામાં જીવો થોડું કહેતા પણ ઘણું સમજી જતા હશે, એટલી પાત્રતા અને યોગ્યતા વાળા હશે, તો વિશેષ સ્પષ્ટતા નહીં આવવાનો સંભવ છે. પણ અત્યારે હે યોગ્યતા હોવાથી વધારે સ્પષ્ટીકરણની જરૂર હતી, તો ગુરુદેવના દ્વારા એ વધારે સ્પષ્ટીકરણ આવ્યું એમ કેમ છે. ગુરુદેવની મહત્તા કરીને કોઈ બીજાની ઓછી મહત્તા કરવી છે એવું અહીંયા પ્રયોજન નથી, પણ વિષય સ્પષ્ટ છે જેમ છે એમ તો કહેવા જ રહ્યો કે ઉપલબ્ધ સાહિત્યને જોતા સ્પષ્ટીકરણના દ્રષ્ટિકોણથી જો તપાસવામાં આવે તો ગુરુદેવે મોક્ષ માર્ગની અંદર જે ચોખવટ કરી છે એ સવિશેષ અથવા અસાધારણ ચોખવટ છે એમ ખાતરી થયા વિના રહેતી નથી. અને આ જ્યારે વાત કરી છે પૂજ્યબેન શ્રી ત્યારે ગુરુદેવની ઉપસ્થિતિ હતી, અને સામાન્યપણે ઉપકારી એવા જ્ઞાનીની ગુરુની ઉપસ્થિતિ હોય ત્યારે પરોક્ષ જે ગમે તે મહાત્મા થયા હોય, જીનેન્દ્ર થયા હોય, તેના કરતાં પણ વિશેષ ભક્તિ આવે એ કુદરતી વિષય છે. ભક્તિનો પ્રકાર એવો આવે એ કુદરતી વિષય છે અને એ સહજ છે એમ જ બને. જોકે આ વાત તો એટલા ખાતર નથી, ભક્તિ કરવા ખાતર નથી, પણ સ્પષ્ટીકરણ પણ ખરેખર આવ્યું છે, વધારે નથી આવ્યું ને આવ્યું છે એમ પણ ખરેખર નથી. એટલી બધી મોક્ષ માર્ગની ચોખવટ ગુરુદેવ શ્રીએ કરી છે. નાના નાના બાળકો પણ સમજી શકે એવી ભાષામાં મોક્ષ માર્ગ ખુલ્લો કર્યો છે. પોતે કહેતા કે આ જે અત્યારે વાત કહેવામાં આવે છે એ ચાર ચોપડી ભણેલો હોય તો પણ સમજી શકે એવું છે. કે મોટો વિદ્વાન થાય, સંસ્કૃત પ્રાકૃત નો જાણકાર થાય, વ્યાકરણની વિભક્તિ આવડતી હોય તો અમારી વાત સમજશે, ને નહીં તો નહીં સમજે એમ નથી. ગામડામાં ચાર ગુજરાતી ભણ્યો હોય એટલે સામાન્ય સમજણ વાળો હોય. ચાર ગુજરાતી એટલે શું? કે સામાન્ય સમજણ વાળો જીવ છે એને પણ અમારી વાતમાં સમજણ પડશે કે અમે શું કહેવા માંગીએ છીએ. અને એ વાત સ્પષ્ટ છે કે ગુરુદેવશ્રીની વાણીમાં એવો કોઈ અતિશય હતો કે એમાં ઓછામાં ઓછા ઉઘાડવાળા જીવોને પણ કઈ એમ લાગતું કે મને કઈક આમાંથી મળે છે, મને આમાંથી કઈક મળે છે એમ લાગતું. અને મોટામાં મોટો વિદ્વાન આવે ઉઘાડવાળો તો એને પણ એમ લાગે કે મને કઈક હજી વિશેષ મળે છે આમની પાસેથી. એ ખૂબી હતી. એ વાત પરમાગમ સારના ઉપોદઘાતમાં લખી છે. બહુ રસ પડે છે, ઘણું સમજાય છે, સારો રસ પડે છે. એવી કોઈ શ્રુતિની લબ્ધિ હતી સાદી ભાષામાં પણ છણાવટ કરવાની વિશદ શૈલી, સાદી ભાષામાં પણ ચાલતા વિષયની છણાવટ કરવાની વિશાળતા વાળી, વિશદ 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 એટલે વિસ્તાર વાળી શૈલીમાં અધ્યાત્મ તત્વની અનેકવિધ સૂક્ષ્મતા, અનેક પ્રકારની સૂક્ષ્મતા, એમાં મુખ્ય વાત કે આત્માનું સૂક્ષ્મ સ્વરૂપ અને આત્માનુભવ, આત્મ પ્રાપ્તિ કરવાની સૂક્ષ્મ વિધિનું સ્વરૂપ, આ બે વાતો ઘણો વિશે સૂક્ષ્મ હોવા છતાં અનેકવિધ પ્રકારે એમાં અનેકવિધ શબ્દોમાં એ વિશે સ્પષ્ટ થતો, વિષય એટલે સ્પષ્ટ થતો. પુરુષાર્થની પુરુષાર્થ પ્રેરક તીક્ષણતા હતી, વચનની અંદર ફોર્સ એટલું હતું, વચનની અંદર સ્પિરિટ એટલો હતો, એ તીક્ષણતા પુરુષાર્થ ઉત્પન્ન થાય એવી તીક્ષણતા હતી. સ્વાનુભવનો વિષય અભેદ ભાવ સ્વરૂપ છે, એ અભેદતા પણ પ્રકાશિત થતી હતી. અને અલૌકિક ગુણોથી એવી જે વિભૂષિત એવી જે વાણી છે, ભલે લૌકિક વકૃત્વ કળાની કૃત્રિમતા એમાં નહોતી, સામાન્ય રીતે જે લોકોની અંદર વક્તા હોય છે, ઓરેટરશિપ જેને કહેવામાં આવે છે, એની અંદર કૃત્રિમતા અને શબ્દોનો આડંબર, વક્તાઓ વઘાણ કરીને બોલે એવી એવો પ્રકાર ભલે નહોતો, તો પણ એ વાણીના કેટલાક અલૌકિક ગુણો હતા જેને અતિશય કહેવામાં આવે છે, કે જેને લઈને વિદ્વાનમાં વિદ્વાન શ્રોતા અને અભણમાં અભણ શ્રોતા ઉપર એવી કોઈ અવર્ણનીય પ્રભાવિત અસર થતી, એનું વર્ણન ન થઈ શકે એવી કોઈ પ્રભાવિત અસર થતી, કે જૈન અને જૈનેતરનો વિશાળ સમુદાય, ભારતના ખૂણે ખૂણેથી જૈન અને જૈનેતરનો વિશાળ સમુદાય, એ બધાને પોતાને કાંઈક યોગ્ય એવું કાંઈક ને કાંઈક મળી રહેતું અથવા મળ્યું છે એવું લાગતું, એવો અનુભવ થતો કે કાંઈક આમાંથી મળે છે, કાંઈક આમાંથી મળે છે. અને આખા દેશના ખૂણે ખૂણેથી હજારો માણસો એમના પ્રવચનનો લાભ લેવા સ્વામગઢમાં આવતા. આ એક આકર્ષણ હતું બહુ મોટું, જેમ કોઈ મેગ્નેટ ખેંચે છે, મેગ્નેટ જેવું હતું. નવો માણસ આવ્યો હોય, પહેલી વાર આવ્યો હોય, તો પણ એને ક્યાંક ને ક્યાંક છોટ મારે એવો જ વિષય એક કલાકની અંદર સર્વાંગ આવી જતો, જેમ દિવ્ય ધ્વનિમાં કેમ આવે સર્વાંગ વિષય, દેહ ધરેણો અંશ જાણ્યા હોય કે નવો માણસ આવ્યો હોય કે જૂનો હોય, વણેલો હોય કે અગુણ હોય, શ્રીમંત હોય કે સમાજના કોઈ પણ સ્તરનો હોય, તો એને એમ થાય કે મને કંઈક લાગુ પડે એવી વાત આમાંથી મળે છે અને મને કંઈક આમાં સારું લાગે છે, ઠીક લાગે છે, કંઈક આમાંથી પ્રાપ્ત કરવા જેવું લાગે છે અને ફરી ફરીને સાંભળવા જેવું છે એવું પ્રકાર. અહીંયા તો ત્યાં સુધી લીધું છે, નાનામાં નાના બાળકો પણ સમજી શકે અને ઘણા નાની ઉંમરના કુમાર અવસ્થામાં થોડા સમજણમાં એવા પણ લોકો રસ લેતા હતા, એવા પણ જીવો રસ લેતા હતા, એ તો આપણે નજરે જોયેલું છે. એવી ભાષામાં મોક્ષમાર્ગને ખુલ્લો કર્યો છે, અદભુત પ્રતાપ છે. ઉપસ્થિત વખતે લીધું હતું ને, હતો એમને પણ અદભુત પ્રતાપ છે, ગુરુદેવનો પ્રતાપ છે, અદભુત છે. એમની અદભુતતાનો ચમત્કાર પોતાને પણ અનુભવ ગોચર થયો છે. એક જ્યોત જ્ઞાનની પ્રગતિ, તો એ જ્ઞાનની જ્યોત પ્રગટવા માટે એ વાણીનો પ્રભાવ અને પ્રતાપ કેટલો અદભુત છે એ પોતાના અનુભવમાં આવેલી ચીજ છે, એનું વર્ણન થઈ શકે નહીં. શું આમાં લીધું છે ને રાજમલજીએ બીજા કલશની ટીકા કરતા કરતા, જેવી રીતે એમ કરીને વાત લીધી છે, કેમ કે આનું વર્ણન ન થઈ શકે. કલશ ટીકા છે, વાણીનું પૂજ્યપણું છે કે તેને સાંભળતા જીવાદી પદાર્થનું, વાણીને સાંભળતા જીવાદી પદાર્થનું સ્વરૂપ જ્ઞાન જે પ્રકારે ઉપજે છે, સ્વરૂપ જ્ઞાન સાંભળતા સ્વરૂપ જ્ઞાન જે પ્રકારે ઉપજે છે એમાં સ્વરૂપ કહે છે, જીવનું સ્વરૂપ કહે છે, આત્માનું પરમેશ્વર પદ દર્શાવે છે એનું જ્ઞાન ઉપજે, પોતાને પોતાના સ્વરૂપનું જ્ઞાન ઉપજે જે પ્રકારે ઉપજે અંતર્મુખ થઈને, તે જ પ્રકારે જાણવું, એવું સ્વરૂપ જ્ઞાન ઉપજે તે પ્રકારથી જાણવું કે વાણીનું પૂજ્યપણું પણ છે, એ વાણી પૂજ્ય છે. ગંભીર આશયથી વાત કરી છે, વાણી તો શબ્દો છે પણ એમાં કોઈ એવી વિધિથી કહેવામાં આવે છે, યાવ જી સંત કહે ઘણી હે ઘણી હે જી નવેન બડે ઉપકારી, એ લીધું ને, જે વિધિથી કહેવામાં આવે છે, જે પ્રકારથી કહેવામાં આવે છે કે જે પ્રકારને લઈને સ્વરૂપ જ્ઞાન ઉપજે છે તે પ્રકાર હોવાને લીધે તે વાણીને પણ પૂજ્યપણું છે. જેમ વાણી પૂજ્ય છે એમ લીધું ને, સત્શાસ્ત્ર પૂજ્ય છે, આ વાતથી પૂજ્ય છે, કેમ કે એ કહે છે તે પ્રકારે સ્વરૂપ જ્ઞાન ઉપજે છે, એવો એક વિશિષ્ટ પ્રકાર છે, એવો એક વચનાતીત પ્રકાર છે કે જે પ્રકારને વચનમાં કહી શકાતો નથી, તો પણ એવો એક પ્રકાર છે કે જેને સાંભળતા બીજા જીવને સાંભળ માટે તે વાણીનો પૂજ્ય છે. આમ નાખ્યું છે એ અદભુત પ્રતાપ છે. અત્યારે તો લાભ લેવાનો કાળ છે, આ એક પ્રેરણા આપી છે પૂજ્યબેનશ્રીએ, ભાઈ તને અનંત કાળે દુર્લભ એવી મનુષ્ય પર્યાય પ્રાપ્ત થઈ અને બધી જ મધ્યમ કક્ષાનો કાળ હોવાથી કોઈ પણ પ્રકારની એવી ઉપાધિ નથી કે પરિણામ ખેંચાઈ જાય, પરિણામ રોકાઈ જાય. જો જીવ ધારે કે મારે મારું હિત કરી લેવું છે તો લાભ લેવાનો, હિત કરી લેવાનો. લાભ લેવું એટલે નિજ હિત કરી લેવાનો આ કાળ છે. લાભ લેવું એટલે સાંભળી લેવાનો કાળ છે એમ નહીં, નિજ હિત કરી લેવાનો કાળ છે. લાભ નો અર્થ એ થાય છે
લાભ,
દ્રવ્ય આત્મ લાભ પારિણામી કહ. લાભ દ્રવ્યનું પોતાનું જે ત્રિકાળ હયાતેપણું એ જ આત્મલાભ છે. ત્રિકાળ હયાતેપણાનો હયાતેનું વેદન થવું, હયાતે વેદનથી ગ્રહણ થવી એ આત્મલાભ છે. અને એ આત્મલાભનો આ કાળ છે, એ જ કાળ છે. પંચમ કાળ નથી આ. શું કહ્યું?
પંચમ કાળ નથી.
આગમ ભલે એમ કહે કે આ પંચમ કાળ છે, જ્ઞાની એમ કહે છે કે તારા આત્માના લાભનો આ કાળ છે. ચોથા કાળે આત્મલાભ વિશેષ થાય છે ને, તો કે આત્મલાભ થાય ત્યારે એને ચોથો કાળ કયો. આગમનો એ ચોથો કાળ છે, અને જ્યારે જીવને આત્મલાભ થાય ત્યારે એને એ ધર્મકાળ છે. આ ચોથો કાળ કહો કે
ધર્મકાળ,
એ ધર્મકાળ છે. એના માટે એ એની કાળ લબ્ધિ છે, એ એનો સર્વોત્કૃષ્ટ કાળ, ધન્ય ઘડી અને ધન્ય પળ છે કે જે કાળે એ પોતાના નિજ પરમેશ્વરનો નિજ પરમાત્માનો ભેટો કરે. છે તો અંદરમાં હયાત સર્વકાળે પોતે, પણ એક એવી વિષમતા રહે છે મુખ્યાત્મને કે જેને લઈને પોતે જ પોતાથી દૂર છે. ક્ષેત્રે દૂર નહીં હોવા છતાં ભાવે તો પોતે જ પોતાથી દૂર છે, અને તેથી એને અનંત દુઃખ છે, અનંત પરિભ્રમણ છે, એ ઈચ્છવા યોગ્ય નથી. કાલે લાભ લેવાનો કાળ છે એમ નથી, અથવા લાભ લેવાનો કાળ હજી આયુષ્ય પર્યંત બાકી છે એમ પણ નથી. બહુ સારો ટોન છે. અત્યારે તો લાભ લેવાનો કાળ છે. આ ક્ષણે જ્ઞાયક પરમાત્માને જાગૃતિથી ગ્રહણ કરવાનો કાળ છે. અત્યારે જ ગ્રહણ કરવાનો કાળ છે, પછી ગ્રહણ કરવાની વાત નથી. કોઈ પણ કાર્ય તો વર્તમાનમાં જ થાય છે, જે તે વર્તમાનમાં કાર્ય થાય છે. અત્યારે એટલે વર્તમાન, કોઈ પણ વર્તમાન પકડે છે. ગુરુદેવની ઉપસ્થિતિમાં તો આવું તીર્થંકર દ્રવ્ય જેવું સંયોગમાં ઉપલબ્ધ સમાગમ જે છે એ તો બહુ પુણ્યના જથ્થા, પુણ્યનો ઘણો સમૂહ, પુણ્યનો ઘણો રાશિ ઉદયમાન હોય ત્યારે બને છે. ત્યાં સુધી એવો સમાગમ થતો નથી. અને એટલા બધા જબરદસ્ત પુણ્યનો યોગ અયોગ રૂપે ન જાય એની જાગૃતિ અથવા એની દરકાર, એની સાવધાની જે તે જીવે પોતાને રાખવાની હોય છે. નહીતર પુણ્ય વપરાઈ જશે અને એ તકનો લાભ મળશે નહીં કાંઈ, તો પણ એ કાંઈ સામાન્ય નુકસાન નથી. એ પરિણામ બહુ સારી આપે છે કે અત્યારે વર્તમાનમાં આત્મહિત કરી લેવાનો કાળ છે, સમુચિત નિમિત્તો ઉપલબ્ધ છે, અને જીવને પોતાની આત્મપ્રાપ્તિની ભાવનામાં આવવા જેવું છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અહીંયા જાગૃત થાય એવી વાત કરી છે.
જય જય જગદંબા જય જાગરણ જય.